દીતિ વંશમાં શકુની નામે એક મહાદૈત્ય થઈ ગયો. આ શકુનીને એક પુત્ર નામ વૃકાસુર, એને પોતાના બળનું અભિમાન હતું. બીજા અસુરોની જેમ એના મનમાં એક ઈચ્છા રમ્યા કરે, હું અમર બનીને સર્વ ભોગો ભોગવું, બીજા મારે આધીન રહે. પોતાની આ ઈચ્છા પાર પાડવા એણે અનેક વિચારો કર્યા. વિચારો કરતાં કરતાં તપનો માર્ગ પકડવાનો એણે નિશ્ચય કર્યો. એણે થયું કે તપ વિના સિદ્ધિ મળે એમ નથી, મારા કરતાંય અનેક ગણા બરવાનો પડ્યા છે. આ ઇન્દ્ર, વરુણ, કુબેર, યમરાજ તથા બીજા અનેક લોકપાલો છે, આ બધાને જીતીને એમના ભોગ અને ઐશ્વર્ય લૂંટી લેવા હોય એ કંઈ નાના છોકરાના ખેલ નથી. આ બધાને માત્ર તપથી જ જીતી શકાય. મહારાજ વંશમાં હિરણ્યકશ્યપુ તથા હિરણ્યાક્ષ વગેરે દૈત્યો થઈ ગયા. એમણે કેટલું ઉગ્ર તપ કર્યું હતું, એવું તપ મારે કરવું નથી. મારે તો થોડા તપમાં જલ્દી પ્રસન્ન થાય એવા શિવજીને આરાધવા છે. એમને પ્રસન્ન કરીને એવું વરદાન માગું કે બધા જ મારાથી ગભરાતા રહે અને હું એનો લાભ લઈ એમના ભોગો ભોગવતો રહું. વૃકાસુર તો તપ કરવા માટે ઉત્તર તરફ ચાલ્યો. રસ્તામાં એને નારદજી ભેટ્યા. તરત જ દોડીને એમના ચરણમાં પડ્યો. કેમ વૃકાસુર આમ ઉત્તર તરફ ક્યાં ચાલ્યો? અસુરરાજ, શકુની તો મજામાં છે ને? હા હા મહારાજ, બધા જ કુશળ છે. આજે મને એમ થયું કે ઉત્તરાખંડમાં જઈને શિવજીને આરાધું. સરસ સરસ, આપે તો ખૂબ સુંદર વિચાર કર્યો છે. તપ એ જીવનની સારભૂત વસ્તુ છે, પણ મનમાં કોઈ ઈચ્છા રાખીને તપ કરવા જાઓ છો કે એમને એમ? ઈચ્છા તો ખૂબ મોટી છે, પણ મને એક વાત કહો, ઉત્તરાખંડમાં જઈ હું કયા દેવને આરાધું? મારે મારા વડવાઓની જેમ લાખો વર્ષ ગાળવા નથી, મારે તો જટ પ્રસન્ન થાય એવા દેવને આરાધવા છે. એમ? ત્યારે તો એમ કરો, તમે ભોરાનાથની આરાધના કરો. જલ્દીમાં જલ્દી પ્રસન્ન થનારા હોય તો ભોરાનાથ છે. અરે વિષ્ણુની આરાધના કરો તો? અરે એનું તો નામ જ ન લેતા. બે પાંચ વર્ષ તો શું, લાખ વર્ષ સુધી તપસ્યા કરીશ તોય એનું રૂમાડું નહીં ફરકે. તારે માટે તો શિવજી સારા છે. એવો ભલો ભોરો દેવ છે કે એને એક લોટો પાણી ચડાવીશ તોય રાજી રાજી થઈ જશે. મહારાજ, એમને પ્રસન્ન કરવા કેટલો સમય જોઈએ? એ તો જેવો ભાવ, હૃદયનો ભાવ ઉત્કટ હોય તો એક પરમાં પ્રસન્ન થઈ જાય. તમે એમ કરો, અહીંથી સીધા કેદારનાથ જાઓ. ત્યાં કેદાર ગંગામાં સ્નાન કરી શિવજીનું પૂજન કરો. જેટલી ઉગ્ર તપસ્યા કરશો એટલા એ જલ્દી પ્રસન્ન થશે. વૃકાસુરે તો દોટ મૂકી અને કેદાર ક્ષેત્રમાં આવી શિવજીની આરાધના શરૂ કરી. એણે એક કુંડ તૈયાર કરી એમાં અગ્નિ પ્રજ્વલિત કર્યો અને એ અગ્નિને મહાદેવજીનું મુખ માની પોતાના શરીરમાંથી માંસ કાપી કાપીને એમાં હુંવા લાગ્યો. એક બે ત્રણ કરતા છ દિવસ વીતી ગયા, પણ ભોરાનાથ પ્રસન્ન ન થયા. આખરે એનો મિજાજ ગયો અને ખડક લઈ પોતાનો શિર કાપી અગ્નિકુંડમાં હોમવા તૈયાર થયો. જ્યાં એ પોતાનું શિર કાપવા જાય છે ત્યાં તો ભગવાન ભોરાનાથ અગ્નિકુંડમાંથી પ્રગટ થયા. વૃકાસુરનો હાથ પકડતા બોલ્યા, અરે અરે અસુરરાજ, આ શું કરો છો? ભગવાન ભોરાનાથના અંગનો સ્પર્શ થતાં જ એનું શરીર પૂર્વવત બની ગયું અને એમના ચરણોમાં વંદન કરતા બોલ્યા, પ્રભો આપને પ્રસન્ન કરવા જ મારે આ રાહ લેવો પડ્યો છે. કેમ, એવું શું કામ પડ્યું મારું? બોલો, જે હોય તે વિના સંકોચે કહો, માંગવામાં જરાય સંકોચ કરશો નહીં. પ્રભુ, અનેક અસુરોએ અમર બનવા માટે વરદાન માંગ્યા હતા, પણ એ કોઈ અમર ન બન્યા. અનેકોએ અપરાજિત રહેવાના વર માંગ્યા, છતાં એ રણમાં રોરાઈ ગયા. મારે તો એવું નવ નવાઈનું વરદાન માંગવું છે કે જેથી કોઈ શત્રુ મારી પાસે ફરકવાની હિંમત જ ન કરે. માટે પ્રભુ મને એવું વરદાન આપો કે જેના માથા પર હાથ મૂકું એ બરીને ભસ્મ થઈ જાય. ટૂંકાસુરની વાત સાંભળીને ભગવાન તો વિચાર કરતા થઈ ગયા, અરે આ તો ભયંકરમાં ભયંકર વરદાન માંગે છે. જો આને આ વરદાન આપીશ તો જગતમાં કારો કેર કરશે, નહીં આપું તો મારી અપકીર્તિ થશે. ભલે જે થવાનું હોય તે થાય, વરદાનનું વચન આપ્યું છે એટલે પારવું તો રહ્યું જ. ભોળાનાથે હસતા હસતા કહ્યું, જેવી તારી ઈચ્છા. વરદાન પામીને વૃકાસુર તો ખૂબ પ્રસન્ન થયો, ત્યાંથી ચાલવાની તૈયારી કરે છે. ત્યાં તો એની નજર જગન્માતા ભાગવતી પાર્વતીજી પર પડી અને દૈત્યની દાનત બગડી. વાહ વાહ, કેવી અનુપમ સુંદરી છે! આ સુંદરી કંઈ સ્મશાનમાં રહેવાને યોગ્ય છે? મને આ મળી જાય તો મારા મહેલમાં રાખું. પણ આ ભભૂતિયો ભાવો છે, ત્યાં સુધી આ સુંદરી મારી સાથે આવે સી રીતે? લાવ એને જ મારા વરદાનથી મારીને ભસ્મ કરું. વૃકાસુર એકદમ શિવજી તરફ ઘસ્યો. ત્યાં તો શિવજી દિવાકરા બનીને ઊભા થઈ ગયા. અરે અરે વૃકાસુર, આ શું કરો છો? અરે બાબા, આપ શાંતિથી બેસી રહો, આપે આપેલા વરદાનની હું ખાતરી કરું છું. અરે આવી તે ખાતરી થતી હશે? એમ કહેતા જ ભોળાનાથે ત્યાંથી દોઠ મૂકી. ભોળાનાથને જોઈ વૃકાસુર એમની પાછળ પડ્યો. આગળ શિવજી અને પાછળ વૃકાસુર. ભગવાન ભોળાનાથ પૃથ્વીના પડે પડમાં ઘૂસી વળ્યા, છતાં કોઈ એમનું રક્ષણ ન કરી શક્યું. અને રક્ષણ કરવા જાય પણ કોણ? જે જાય એ બરીને ભસ્મ થઈ જાય. પૃથ્વી છોડીને આકાશમાં ગયા, ત્યાંય પણ એ અસુર પાછળને પાછળ શિવજી સર્વલોકમાં ભૂમી વળ્યા. જે કોઈ વરદાનની વાત સાંભળે એ કંપી ઉઠે અને ઠપકો આપે, શિવજી તમે ખરા છો ને? અસુરને આવું વરદાન અપાય ખરું? હાથના કર્યા હૈયે જ વાગે છે ને! આ તો દૂધ પાઈને સાપ ઉછેર્યો, હવે એ દંશ દે એમાં બીજા કોઈ શું કરે? જ્યારે બધાએ હાથ ખંખેરી નાખ્યા ત્યારે છેવટે ભગવાન વિષ્ણુ યાદ આવ્યા અને એમણે વૈકુંઠ તરફ દોટ મૂકી. ત્યાં ભગવાન બ્રહ્મચારીના વેશ ધરી રસ્તામાં જ ભેટી ગયા. શિવજીના હાંફળા હાંફળા દોડતા જોઈ કહ્યું, ભોળાનાથજી પ્રણામ. અરે ભાઈ પ્રણામ પ્રણામ પ્રણામ. પછી એમ કહેતા જ ભોળાનાથ તો દોડતા આગળ નીકળી ગયા. બ્રહ્મચારીના વેશમાં ભગવાન તો મરક મરક હસતા ત્યાં જ ઊભા રહી ગયા. એટલામાં પવન વેગે દોડતો વૃકાસુર ત્યાં આવ્યો. બ્રહ્મચારીને પૂછ્યું, બ્રહ્મચારીજી અહીંથી શંકરને જતા જોયા? હા હા, હમણાં જ એ અહીંથી ગયા ને? એમ હમણાં જ ગયા? એમ કહીને વૃકાસુરે દોડવાની તૈયારી કરી. ત્યાં તો બ્રહ્મચારીએ કહ્યું, અસુરરાજ આટલી બધી ઉતાવળ શી છે? આપના શ્વાસની ધમણ પરથી એમ લાગે છે કે આપ ખૂબ જ થાકી ગયા છો. એ શિવજી નાસી નાસીને ક્યાં નાસવાના છે, એ પણ દોડી દોડીને હાંફી ગયા લાગે છે. બે ઘડી બેસો, જરા શાંતિથી વાત કરો. એવું છે શું તે બંને જણા આમ ભાગમ ભાગ કરો છો? બ્રહ્મચારીજી એક ઘડી પણ રોકાવાય એમ નથી. વૃકાસુરરાજ ખૂબ દોડી દોડીને હાંફી ગયા છો. પહેલાં શરીર સાચવો, પછી બીજી વાત. આ શરીર તો બધું છે, માટે બે ઘડી પોરો ખાઈને જાઓ. એ શિવજી પણ આટલામાં જ પોરો ખાવા બેઠા હશે. એક તો વૃકાસુર થાક્યો હતો, એમાં આ બ્રહ્મચારીના મદ જેવા મીઠા વચનો સાંભળીને બે ઘડી ત્યાં બેઠો અને વાત વાતમાં પોતાના દિલની વાત કરી નાખી. એ સાંભળતા જ બ્રહ્મચારી ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો, વૃકાસુર મને એમ લાગતું હતું કે આપ મહાબુદ્ધિમાન છો, પણ આજની તમારી વાત પરથી મને લાગે છે કે આપ તો મહામૂર્ખ છો. કેમ? મૂર્ખ નહીં તો બીજું શું? એ શંભુમાં આવું વરદાન આપવાની શક્તિ જ ક્યાં છે? અરે હોય બ્રહ્મચારીજી, એવું મને નારદજીએ કહ્યું હતું ને કે ભોરાનાથમાં તો સર્વશક્તિ છે, એમનામાં સર્વશક્તિ છે એટલે જ એ આપનાથી નાસ્તા ભાગતા ફરે છે. ભાઈ તું એ નારદિયાને રવાડે ક્યાં ચડી ગયો? ભૂતળા સાથે ભમનારા એ ભોરિયામાં વર આપવાની એવી શક્તિ જ નથી. ત્યારે મને વરદાન આપ્યું એ ખોટું? ખોટું ખોટું, એકવાર નહીં 70 વાર ખોટું. આજે તો હું તમારે મોઢે જ આવું સાંભળું છું. મેં તો બધાને મુખે એવું સાંભળ્યું છે કે ભગવાન ભૂતનાથ તો જગદગુરુ છે, એ જેવું વરદાન આપે એવું બને બનેને બને જ. ત્યારે આપ એ ખ્યાલમાં રાચતા રહો અને પશુપતિનાથ પાછળ દોડતા રહો. હા, એ ભોરાનાથ પાસે એવી શક્તિ હતી ખરી, પરંતુ જ્યારથી દક્ષે શાપ આપ્યો ત્યારથી એમની એ શક્તિ હણાઈ ગઈ છે અને એ સર્વે ભૂત પ્રેતના અધિપતિ બન્યા છે. આ તો જગજાહેર વાત છે. આ તો મેં તમારા લાભની વાત કરી, આમાં વાદ વિવાદમાં ઉતરવામાં કંઈ સાર નથી. અને હા, વાત સાચી છે કે ખોટી એની ખાતરી આપ જ કરી લો ને. તમારી શીટ તો છે ને, તમારો હાથ તમારે માથે મૂકીને ખરા ખોટાની ખાતરી કરી લો. જો શંકરનું વચન મિથ્યા ન જણાય તો વરદાનને બાને જગતને ઠગનારા એ ભોરાનાથને એક યા બીજા પ્રકારે મારી નાખો. આમ એને બરાબરનો પાઠ ભણાવશો તો જ બીજા સાથે આવું નહીં કરે. અને હું તો અહીં છું ને, ભગવાનની માયાથી મોહિત થયેલા ટૂકાસુરને પણ ભાન ન રહ્યું કે મારા માથા પર હું મારો હાથ મૂકીશ તો હું જ ભરીને ભસ્મ થઈ જઈશ. ભગવાનના કહેવાથી શિવજીના વરદાનની પરીક્ષા કરવા માટે ટૂકાસુરે જ્યાં પોતાના માથા પર પોતાનો હાથ મૂક્યો કે તરત જ એ ભરીને ભસ્મ થઈ ગયો. ટૂકાસુર ભરીને ભસ્મ થયો એ જાણીને દેવોએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી. ભગવાનનો જય હો જય હો નો જયકાર ધ્વનિ થવા લાગ્યો. ત્યાં વૈકુંઠપતિ ભોરાનાથ પાસે આવ્યા અને હસતા હસતા કહેવા લાગ્યા, કેમ શિવજી, એ પાપીને પોતાનું વરદાન જ ભારે પડ્યું ને? આપના જેવા ભલા ભોરા પુરુષોને આવા દુષ્ટ લોકો ખોટો લાભ ઉઠાવે છે. ભલે સરું સરુંમાં એ મનમાં ફૂલાતા રહે પણ અંતે તો એ દુઃખી જ થાય છે. મહાપુરુષોનો અપરાધ કરનાર કોઈ દુષ્ટ કુશળ રહ્યો નથી અને રહેવાનો નથી. ભગવાન વિષ્ણુની આવી વાત સાંભળીને ભોરાનાથ અતિ પ્રસન્ન થઈ ગયા અને બંને ભાવથી ભેટ્યા. ટૂકાસુરે ભગવાનની સાથે વાતો અને દર્શન કરતા કરતા શરીર ત્યાગ્યું, એથી એ સંસાર સાગરથી મુક્ત થઈ ગયો. ટૂકાસુરમાં અનેકને ભસ્મ કરવાની શક્તિ હોવાથી એ ભસ્માસુર કહેવાયો હતો.